એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક અદ્ભુત લેખિકા વિશે, જે સમકાલીન અમેરિકન સાહિત્યમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.
હા, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા એલિઝાબેથ સ્ટ્રાઉટ.
બરાબર. એમના પાત્રો, ખાસ કરીને પેલી ઓલિવ કિટરેજ અને લ્યુસી બાર્ટન, ઘણા વાચકોના દિલમાં વસી ગયા છે.
ખરેખર સ્ટ્રાઉટની લખવાની રીત જ એવી છે. એમની કલમમાં ખબર છે, માનવ સ્વભાવની જે જટિલતાઓ છે ને, જે ગૂંચવણો છે, એને બહુ સહજતાથી પકડી લે છે. સામાન્ય લોકોનું જીવન, પણ એમાં રહેલા અસાધારણ સંઘર્ષો, પેલી એકલતા, પ્રેમ, જોડાણની તડપ, આ બધું બહુ બારીકાઈથી આલેખે છે.
અને એમનું જે સેટિંગ હોય છે, ન્યૂ ઇંગ્લેન્ડ, ખાસ કરીને મેઇન રાજ્યનું પેલું કાલ્પનિક નગર ક્રોસબી.
હા, ક્રોસબી, એ તો જાણે એમનું બીજું ઘર બની ગયું છે એમના પુસ્તકોમાં.
અને એ જ ક્રોસબીના રસ્તાઓ પર આપણે ફરી એકવાર જઈશું એમની 2023ની નવલકથા ટેલ મી એવરીથિંગ દ્વારા.
અચ્છા, આ નવી નોવેલ?
હા, અને આ કૃતિ એમ કહેવાય છે કે એમની અગાઉની નવલકથાઓ જેવી કે માય નેમ ઇઝ લ્યુસી બાર્ટન,
જેમાં લ્યુસીનું પાત્ર પહેલીવાર આવ્યો.
હા, અને પેલી ક્લાસિક ઓલિવ કિટરેજ, એની કડીઓને આગળ વધારે છે.
ઓ, એટલે એક સળંગ સૂત્રતા છે એમના વિશ્વમાં.
બરાબર. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ શું રહેશે? આપણે ફોકસ કરીશું સ્મૃતિ પર, પેલી વાર્તા કહેવાની શક્તિ પર.
હા, સ્ટોરી ટેલિંગ.
મિત્રતા પર, અને ખાસ કરીને જીવનના પાછલા તબક્કામાં, ઉત્તરાર્ધમાં જે સંબંધો બંધાય છે એના તાણાવાણાને સમજવાનો પ્રયત્ન કરીશું.
બહુ રસપ્રદ વિષય છે, અને આ નવલકથા આપણને ફરી પાછા મેનના એ દરિયાકાંઠાના પ્રદેશમાં લઈ જાય છે.
હા, એ પર્યાવરણનું વર્ણન સ્ટ્રાઉટ બહુ સરસ કરે છે. નહીં,
ખૂબ જ. અને માત્ર બેકગ્રાઉન્ડ નથી ખબર છે, એમનું વર્ણન એવું છે કે પેલી કઠોર પણ સુંદર પ્રકૃતિ, એ જાણે પાત્રોના મનનું પ્રતિબિંબ ભરી જાય છે.
એ કઈ રીતે? મતલબ કે વાતાવરણ ઊભું કરવા પૂરતું જ કે પછી?
ના ના, એનાથી ઘણું વધારે. જેમ કે પેલી બદલાતી ઋતુઓ, દરિયાની વિશાળતા, ક્યારેક પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ, આ બધું જાણે લ્યુસી અને ઓલિવ જેવી પાત્રોની અંદર જે ભાવનાત્મક ઉથલપાથલ ચાલે છે, એમની એકલતા, એમના સંઘર્ષો, એનું જાણે બાહ્ય રૂપક, મેટાફોર બની જાય છે.
અચ્છા.
એ સુંદરતામાં પણ એક ઉદાસી છે, એક સંઘર્ષ છે. એ જ વસ્તુ આપણને પાત્રોના જીવનમાં પણ દેખાય છે.
અને આવી જ કઠોર સુંદરતાની વચ્ચે બે સ્ત્રીઓ, જે જીવનમાં બહુ અલગ અલગ જગ્યાએથી આવી છે, એમની વચ્ચે એક અણધારી મિત્રતા બંધાઈ છે.
હા, એ જ તો વાર્તાનો મુખ્ય આધાર છે.
એક તરફ છે લ્યુસી બાર્ટન, સફળ લેખિકા છે, પણ પેલો ગરીબ અને આઘાતજનક ભૂતકાળ એ હજી એને છોડતો નથી.
બરાબર. અને બીજી તરફ છે ઓલિવ કિટરેજ, એ જ પ્રભાવશાળી, થોડી તીખી, પણ અંદરથી દયાળુ નિવૃત્ત શિક્ષિકા.
હા, જે હવે વૃદ્ધાવસ્થા અને એકલતાનો સામનો કરી રહી છે.
અને આ બે પાત્રોની મિત્રતા એ જ નવલકથાનો પ્રાણ છે. સ્ટ્રાઉટનો મુખ્ય વિચાર જ એ છે કે આત્મીયતા અને હીલિંગ માટે, માનસિક ઉપચાર માટે વાર્તા કહેવાની શક્તિ કેટલી જરૂરી છે.
એટલે સ્ટોરી ટેલિંગ એઝ થેરેપી.
હા, કંઈક એવું જ. લ્યુસી અને ઓલિવ મળે છે, સાથે ચાલે છે, અને ધીમે ધીમે એકબીજાને પોતાના જીવનની વાતો કહે છે. ભૂતકાળના ઘા, વર્તમાનની ચિંતાઓ, ડર, બધું જ.
એટલે આ ખાલી ગપસપ નથી, પણ એક ઊંડી પ્રક્રિયા છે. આ વાર્તા કહેવું એમના માટે કેવી રીતે કામ કરે છે?
બરાબર. આ વાર્તા કહેવાથી જ કથા આગળ વધે છે, પાત્રો વિકસે છે. એ ખાલી માહિતી નથી આપતા લેતા, પણ પોતાની ઓળખને જાણે ફરીથી વ્યાખ્યાયિત કરે છે. ભૂતકાળના આઘાતને, નુકસાનને સમજવાનો પ્રયત્ન કરે છે, સ્વીકારવાનો પ્રયત્ન કરે છે. એકબીજાની વાતો સાંભળીને ખબર છે, એ પોતાની જાતને પણ વધુ સારી રીતે સમજે છે.
જાણે અરીસા જેવું.
હા, બરાબર. અને આસપાસના બીજા પાત્રો છે, જેમ કે પેલો વકીલ બોબ બર્ગેસ, બીજા લોકો, એમના સંઘર્ષો પણ આ જ થીમ્સને વધુ ઘેરા બનાવે છે. એ બતાવે છે કે ઉપરથી શાંત દેખાતા જીવનમાં પણ કેટલી જટિલતા હોય છે.
ચાલો થોડી વાત લ્યુસી બાર્ટનથી શરૂ કરીએ. આપણે માય નેમ ઇઝ લ્યુસી બાર્ટનમાં એના બાળપણ વિશે જાણ્યું હતું. ખૂબ ગરીબી, ભાવનાત્મક રીતે એકદમ સૂનું બાળપણ. અહીં એ ભૂતકાળ એને છોડતો નથી. નહીં,
બિલકુલ નહીં. લ્યુસી આ વાર્તાની મુખ્ય ચેતના છે. મોટાભાગે આપણે એના નજરથી જ વાર્તા અનુભવીએ છીએ. સફળતા મળી છે, પણ અંદર ક્યાંક ઊંડે એક અસલામતી છે, પોતાનાપણાની શોધ છે.
ઓળખની શોધ.
હા, બાળપણના ઘા હજુ તાજા છે. એ સતત સ્વીકૃતિ ઝંખે છે, સાચી આત્મીયતા ઝંખે છે.
તો પછી ઓલિવ સાથેની મિત્રતા એની આ સફરમાં શું ફેર લાવે છે? કારણ કે બંને બહુ અલગ છે.
એ જ તો સ્ટ્રાઉટની કમાલ છે. લ્યુસી શરૂઆતમાં કેવું કરે છે? પોતાની નબળાઈ છુપાવે છે, લેખિકા તરીકેની સફળતા પાછળ સંતાવવાનો પ્રયાસ કરે છે, એક અંતર જાળવી રાખે છે.
ઓબ્ઝર્વેશનલ ડિસ્ટન્સ.
હા, પણ ઓલિવની જે સીધી વાત કરવાની રીત છે, ક્યારેક કઠોર લાગે પણ એ પ્રામાણિક છે. એ લ્યુસીને પોતાની જાત સાથે વધુ પ્રામાણિક બનવા જાણે મજબૂર કરે છે.
અચ્છા.
એટલે ધીમે ધીમે લ્યુસી ઓલિવ સામે ખુલતા શીખે છે. આ મિત્રતા એને શીખવે છે કે નબળાઈ સ્વીકારવી એ ખોટું નથી, એ આત્મીયતા તરફનું પહેલું પગલું છે.
અને એનો ભૂતકાળ એના સંબંધોને કેવી રીતે અસર કરે છે એનો સામનો કરવા પણ પ્રેરે છે.
બરાબર. એ જે સિદ્ધિઓ પાછળ છુપાતી હતી એની ભાવનાત્મક કિંમત શું છે એ સમજવા લાગે છે.
એટલે ઓલિવ એને પડકારે છે જાણે આત્મપરીક્ષણ માટે. હવે વાત કરીએ ઓલિવ કિટરેજની. મારા મતે તો સાહિત્યના સૌથી યાદગાર પાત્રોમાંથી એક.
ચોક્કસ.
એ જ તીખી જીભ, ધારદાર બુદ્ધિ, પણ ક્યાંક ઊંડે કોમળતા. પેલી કહેવત છે ને, ઉપરથી કઠણ પણ અંદરથી માખણ જેવી.
હા હા, બરાબર. એ જ ઓલિવ અહીં જીવનના એવા તબક્કે છે જ્યાં પતિના મૃત્યુ પછીની એકલતા છે. પુત્ર ક્રિસ્ટોફર સાથેના સંબંધો જે હંમેશા જટિલ રહ્યા છે, અને પોતાની અંદર રહેલી ક્રૂરતા અને દયા આ બંને સાથે ઝઝૂમી રહી છે.
પોતાની જાતને સમજવાનું પ્રયાસ.
હા, પોતાના નિર્ણયો, પોતાનો વારસો, એ બધું સમજવાનો પ્રયત્ન કરી રહી છે.
તો આ નવલકથામાં ઓલિવના પાત્રમાં કેવો વિકાસ દેખાય છે? શું એ પોતાની જાત સાથે શાંતિ મેળવી શકે છે?
એનો વિકાસ બહુ માર્મિક છે. એ વૃદ્ધ થઈ રહી છે, મૃત્યુ નજીક આવી રહ્યું છે, એની સભાનતા વધી રહી છે. પણ એના ડરવાને બદલે જીવનભર જે પસંદગીઓ કરી એની સાથે સમાધાન કરવા ઈચ્છે છે. લ્યુસી સાથેની વાતચીત એને એક તક આપે છે પોતાના જીવન પર, શિક્ષક, પત્ની, માતા તરીકેના વર્ષો પર ફરીથી વિચારવાની.
અને પોતાની ભૂલો પણ સ્વીકારે છે.
હા, એ બહુ મહત્વનું છે. એ પોતાની નિષ્ફળતાઓને પણ પ્રામાણિકપણે સ્વીકારતા શીખે છે, અને શોધે છે કે ઉંમર વધવા છતાં પ્રેમ કરવાની, સમજવાની ક્ષમતા ઓછી નથી થઈ,
કદાચ વધુ ઊંડી બની હોય.
બરાબર. લ્યુસી સાથેની મિત્રતા એને બતાવે છે કે જીવનના છેલ્લા દાયકાઓમાં પણ અર્થપૂર્ણ સંબંધો શક્ય છે અને જરૂરી પણ છે.
આ બંને પાત્રોની સફર ખરેખર બહુ રસપ્રદ છે. વાર્તાનો પ્રવાહ કેવી રીતે આગળ વધે છે, આ મિત્રતા કેવી રીતે ગાઢ બને છે એની વાત કરીએ.
શરૂઆત થાય છે જ્યારે લ્યુસી એના બીજા પતિથી અલગ થયા પછી થોડા સમય માટે માઇનમાં રહેવા આવે છે.
અચ્છા.
શરૂઆતમાં ઓલિવ સાથેની મુલાકાતો આકસ્મિક હોય છે, ઉપર છલ્લી, મોટે ભાગે પેલું સાથે ચાલવા જાય ત્યારે.
હા, રૂટીન વોક.
હા, પણ ધીમે ધીમે એમની વાતચીતો વધુ અંગત બને છે. પેલું કહે છે ને, વાતે વાતે મન ખુલતું ગયું. કથા વર્તમાન અને ભૂતકાળની યાદો વચ્ચે બહુ સહજતાથી ફરે છે, જેમ આપણું મન ભટકે ને એમ જ.
બરાબર.
આપણને લ્યુસીના લેખન વિશે, એના કુટુંબના સંઘર્ષો, ઓળખ વિશેના એના ગૂંચવાયેલા વિચારો, એ બધું જાણવા મળે.
અને ઓલિવ તરફથી?
ઓલિવ એના લગ્નજીવન, કારકિર્દી, વૃદ્ધાવસ્થાના અનુભવો, એ બધું શેર કરે છે.
અને તમે પેલા બોબ બર્ગેસ જેવા બીજા પાત્રોની વાત કરી, એમની ઉપકથાઓ પણ સાથે ચાલે છે ખરું ને?
હા, બોબ બર્ગેસ અને બીજા સ્થાનિક પાત્રો છે. એમની વાર્તાઓ પણ પ્રેમ, નુકસાન, પસ્તાવો, અર્થની શોધ, આ બધા વિષયોને વધુ ઊંડાણ આપે છે. એ બતાવે છે કે આ નાના શહેરમાં દરેક જણ પોતાના સંઘર્ષો સાથે જીવે છે.
વાર્તામાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે જ્યાં એમની મિત્રતા એકદમ ગાઢ બની જાય?
ચોક્કસ. એક મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે લ્યુસી અને ઓલિવ ખાલી રોજિંદી વાતો નહીં, પણ પોતાના ભૂતકાળના સૌથી ઊંડા ઘા, આઘાત, નિરાશાઓ, એ બધું એકબીજા સાથે વહેંચવાનું શરૂ કરે છે.
ઓહ, એ ક્ષણો તો બહુ નાજુક હશે.
ખૂબ જ, અને શક્તિશાળી પણ. આ જે પારદર્શિતા આવે છે ને, એ એમની મિત્રતાને અતૂટ બનાવે છે. એ સમજે છે કે ભલે અનુભવો અલગ હોય, પણ પેલી તેજી દેવાયાની લાગણી, ગેરસમજ, ભાવનાત્મક પીડા, એ બંને અનુભવી છે. એણે બંનેને ઘડ્યા છે.
સાચે જ પેલું કહે છે એમ, દુઃખની વાતોએ દિલના તાર જોડ્યા.
બરાબર, આ સમજણ જ એમની વચ્ચેનો સેતુ બને છે.
અને અંત તરફ શું થાય છે, ક્લાઇમેક્સ અને નિષ્કર્ષ વિશે શું કહી શકાય, શું કોઈ ચોક્કસ અંત છે?
ક્લાઇમેક્સ તરફ જતા પાત્રો ભવિષ્ય વિશેના મોટા નિર્ણયો લે છે, જેમ કે લુસીના સંબંધો સ્થાયી થવાનો નિર્ણય. ઓલિવની શારીરિક નબળાઈ વધી રહી છે, એણે મદદ સ્વીકારવી પડશે.
મૃત્યુની નજીકતા આ નિર્ણયોને વધુ અસર કરતી હશે નહીં?
હા, એ સતત અનુભવાતી નિકટતા આ બધા નિર્ણયોને વધુ ગહન, વધુ માર્મિક બનાવે છે. પણ સ્ટ્રાઉટ ક્યારે આમ સીધા સરળ ઉકેલો નથી આપતા.
એટલે હેપી એન્ડિંગ જેવું નથી?
ના, એવું સુઘડ નથી. અંત ખુલ્લો છે. એ પાત્રોની જે સમજણ અને જોડાણ તરફની સફર છે, એ ચાલુ જ રહે છે, એના પર ભાર મૂકે છે. એ માનવ સંબંધોની જટિલતા અને જીવનના છેલ્લા તબક્કામાં પણ વિકાસની શક્યતાનો એક સુંદર સંકેત આપે છે.
આ કથા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. આપણે એના પર થોડું વધુ ધ્યાન આપીએ. મને લાગે છે કે સૌથી મુખ્ય થીમ છે વાર્તા કથનની શક્તિ અને એના દ્વારા આપણી ઓળખ કેવી રીતે બને છે.
હા, બિલકુલ. આ એક મુખ્ય સૂત્ર છે. સ્ટ્રાઉટ જાણે કહેવા માંગે છે કે આપણે આપણી જાતને અને દુનિયાને સમજવા માટે વાર્તાઓનો જ ઉપયોગ કરીએ છીએ.
લ્યુસી તો લેખિકા છે, એટલે એના માટે તો આ સ્વાભાવિક છે.
હા, પણ ઓલિવ પણ એ પોતાના ભૂતકાળ પર વિચારે છે, લ્યુસી સાથે વાત કરે છે, એનાથી એ પણ પોતાની જીવનકથાને જાણે નવેસરથી ઘડી રહી છે.
પણ આમાં એક પ્રશ્ન એ પણ થાય કે આ વાર્તાઓ કેટલી સાચી.
બરાબર, એ સૂક્ષ્મ વાત પણ સ્ટ્રાઉટ ઉઠાવે છે. શું આપણે આપણી જાતને કહેલી વાર્તાઓથી ક્યારેક વાસ્તવિકતાથી બચવાનો પ્રયત્ન નથી કરતા? પુસ્તકમાં એક જગ્યાએ આવે છે કે કદાચ આપણે આપણી જાતને જે વાર્તાઓ કહીએ છીએ તે જ આપણું એકમાત્ર સત્ય છે. પણ એ સત્ય કેટલું પૂરું છે એ વિચારવા જેવું છે.
બીજો મહત્વનો વિષય છે જીવનના ઉત્તરાર્ધમાં મિત્રતા. લ્યુસી અને ઓલિવની મિત્રતા શું કહે છે એના વિશે?
એ પેલી સામાન્ય ધારણાને પડકારે છે કે ગાઢ મિત્રતા તો યુવાનીમાં જ થાય. લ્યુસી અને ઓલિવ વચ્ચે ઉંમર, સ્વભાવ, બેકગ્રાઉન્ડ બહુ તફાવત છે,
છતાં એમની વચ્ચે ઊંડું જોડાણ બંધાય છે.
હા, પરસ્પર આદર, જિજ્ઞાસા અને એકબીજાની નબળાઈઓને સ્વીકારવાની ભાવનાત્મક ઉદારતાથી એમની મિત્રતા બતાવે છે કે ઉંમર વધે એમ જોડાણની જરૂરિયાત કે ક્ષમતા ઘટતી નથી, કદાચ વધુ તીવ્ર બને છે. પુસ્તકમાં એક સુંદર વિચાર છે જેવો મને બહુ ગમ્યો. આપણે સૌ માત્ર એકબીજાને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
વાહ,
એમની મિત્રતા એ જ પ્રયાસનું એક હૃદયસ્પર્શી રૂપ છે.
અને પેલો બાળપણમાં આઘાતનો વારસો, ખાસ કરીને લુસીના પાત્ર દ્વારા, એ પણ બહુ કેન્દ્રીય લાગે છે. સ્ટ્રાઉટ આઘાતની લાંબા ગાળાની અસર કેવી રીતે બતાવે છે?
બહુ સંવેદનશીલતાથી એ બતાવે છે કે બાળપણની ગરીબી, ઉપેક્ષા, ભાવનાત્મક ખાલીપો એના ઘા ક્યારેય સાવરું જતા નથી.
એ લ્યુસીના મોટા થયા પછીના સંબંધોમાં દેખાય છે?
હા, એની અસલામતીમાં, એની સેલ્ફ પ્રોટેક્શનની વૃત્તિમાં સતત દેખાય છે. જાણે પેલું કહે છે ને, જૂના ઘા અને નવા પડઘા.
પણ શું એમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો બતાવાયો છે?
હા, નવલકથા નિરાશાવાદી નથી. એ સૂચવે છે કે સાક્ષીભાવ, એટલે કે જ્યારે કોઈ આપણી પીડાને સમજે, સ્વીકારે, જેમ ઓલિવ લ્યુસી માટે કરે છે, ત્યારે હીલિંગની શક્યતા રહેલી છે.
અચ્છા, એટલે આ થીમ માય નેમ ઇઝ લુસી બાર્ડન સાથે જોડાય છે, પણ અહીં મિત્રતાના સંદર્ભમાં વધુ વિકસે છે.
બરાબર.
આ સિવાય વર્ગ, ઓળખ, સામાજિક ગતિશીલતા આ મુદ્દાઓ પણ છે ને?
હા, લ્યુસીની જે યાત્રા છે ગરીબીમાંથી સફળ લેખિકા બનવાની અને એના જે મનોવૈજ્ઞાનિક પરિણામો છે એમાં આ સ્પષ્ટ દેખાય છે.
સફળતા છતાં મૂળ સાથેનો સંઘર્ષ.
હા, અને બીજા પાત્રોના સંઘર્ષોમાં પણ સામાજિક સ્તર અને એની અસરો દેખાય છે.
અને અંતે મૃત્યુ અને જીવનના અર્થની શોધ, આ થીમ પણ બહુ પ્રબળ છે.
ચોક્કસપણે. ઓલિવ અને લુસી બંને જીવનને એવા પડાવ પર છે જ્યાં મૃત્યુની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ બને છે.
એટલે જીવનના અર્થ વિશેના પ્રશ્નો વધુ તીવ્ર બને.
હા, વારસો શું, હેતુ શું? સ્ટ્રાઉટ કોઈ ભારે ફિલોસોફી નથી આપતા, પણ સૂચવે છે કે સાચો અર્થ કદાચ માનવીય જોડાણમાં, સર્જનાત્મકતામાં, કરુણામાં રહેલો છે.
કોઈ યાદગાર પંક્તિ છે એના વિશે?
હા, એક છે. પ્રેમ એ છે જે આપણી પાસે બીજું કંઈ ન હોય ત્યારે હોય છે, અને તે જ સર્વસ્વ છે.
વાહ. ખૂબ સુંદર.
અને કુટુંબના સંબંધોની જટિલતા, પ્રેમ, વફાદારી, સ્વતંત્રતા, પોતાનું રક્ષણ કરવાની વૃત્તિ, આ બધું પણ લ્યુસી અને ઓલિવના એમના બાળકો સાથેના સંબંધોમાં સતત દેખાય છે.
સ્ટ્રાઉટને લેખન શૈલી વિશે થોડી વાત કરીએ. એમની શૈલીને ભ્રામક રીતે સરળ, ડિસેપ્ટિવલી સિમ્પલ કહેવાય છે. આનો અર્થ શું?
એનો અર્થ એ કે વાક્યો ટૂંકા હોય, સ્પષ્ટ લાગે, સીધા લાગે, પણ એની નીચે ભાવનાઓ અને અર્થના ઘણા બધા સ્તર છુપાયેલા હોય. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય. એ ઘણીવાર ત્રીજો પુરુષ મર્યાદિત સર્વજ્ઞ દ્રષ્ટિકોણ વાપરે છે.
આ ટેકનિકલ શબ્દ છે, પણ વાચક પર એની શું અસર થાય?
આનાથી શું થાય કે આપણે એક સમયે એક જ પાત્રના મનમાં ઊંડા ઉતરી શકીએ, દુનિયાને એના વિચારો, એની લાગણીઓથી જ અનુભવીએ.
એટલે એ પાત્ર સાથે આત્મીયતા બંધાય.
હા, પણ સાથે સાથે આપણી દ્રષ્ટિ મર્યાદિત પણ રહે. આપણે બધું નથી જાણતા, જેટલું એ પાત્ર જાણે છે એટલું જ જાણીએ.
ઓહ, એટલે એક રહસ્ય જળવાઈ રહે, વાસ્તવિક જીવન જેવું.
બરાબર. કારણ કે જીવનમાં પણ આપણે ક્યાં બીજાના મનની બધી વાત જાણીએ છીએ. અને સ્ટ્રાઉટ જે રીતે વર્તમાન અને ભૂતકાળ વચ્ચે કથાને ફેરવે છે, એ પણ યાદોની પ્રકૃતિ જેવું જ છે, અવ્યવસ્થિત પણ જોડાયેલું.
બીજા કયા સાહિત્યિક ઉપકરણો એમણે વાપર્યા છે જે ધ્યાન ખેંચે?
પુનરાવર્તનનો બહુ સરસ ઉપયોગ કરે છે, જેમ કે પેલું લ્યુસી અને ઓલિવનું સાથે ચાલવા જવું.
હા, એ વારંવાર આવે છે.
એ ખાલી ક્રિયા નથી રહેતી, પણ એક મોટિફ બની જાય છે, એક પુનરાવર્તિત તત્વ જે દર વખતે નવા અર્થ સાથે આવે, એમની મિત્રતાના વિકાસનું પ્રતીક બને.
અને પેલું મેનનું લેન્ડસ્કેપ?
હા, એ પણ સૂક્ષ્મ પ્રતીકવાદ ધરાવે છે. દરિયો, બદલાતી ઋતુઓ પાત્રોની આંતરિક સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે, પણ બહુ સહેજતાથી, ઉપદેશ આપ્યા વગર.
અને સંવાદો કેવા છે?
સંવાદ એકદમ પ્રમાણિક, વાસ્તવિક લાગે. પાત્રો જે રીતે બોલે છે એમાં એમના મનની ગડમથલ, એમના સંબંધો અને ક્યારેક જે નથી બોલાતું પેલું સબટેક્સ્ટ, એ પણ વ્યક્ત થાય છે. લ્યુસી અને ઓલિવ વચ્ચેની વાતચીતો આનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણીવાર મૌન પણ ઘણું કહી જાય છે. અને સ્ટ્રાઉટ નાની નાની વિગતો, છબીઓ, સંવેદનાત્મક અનુભવોથી દ્રશ્યોને જીવંત બનાવે છે, જેની ભાવનાત્મક અસર બહુ ઘેરી હોય છે.
આ બધી વસ્તુઓ ભેગી મળીને વાચક પર કેવી ભાવનાત્મક અસર છોડે છે?
ખૂબ ઊંડી અને સ્થાયી અસર. આ નવલકથા માનવીય નબળાઈઓ, આપણી સ્થિતિસ્થાપકતા અને જોડાણ માટેની આપણી જે મૂળભૂત જરૂરિયાત છે, એનું બહુ પ્રામાણિક અને છતાં કરુણાપૂર્ણ ચિત્રણ કરે છે.
વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવા વિષયો હોવા છતાં હતાશા નથી આવતી?
ના, એનું આલેખન માર્મિક છે, પણ હતાશાજનક બિલકુલ નથી. પેલી આઘાતની કથાનો પડઘો સંભળાય છે એ વાર્તાને ગંભીરતા આપે છે, પણ સાથે સાથે હીલિંગની, ઉપચારની આશા પણ જગાડે છે.
તો આ નવલકથા વાંચ્યા પછી મનમાં કઈ છાપ રહી જાય છે?
મારા મતે એક શાંત શાણપણ અને બહુ મુશ્કેલીથી મેળવેલી કરુણા, હાર્ડ અર્ન્ડ કમ્પેશન, એવી ભાવના રહી જાય છે. એ આપણને માનવ પ્રેરણા કેટલી જટિલ હોય છે, બીજાની સ્થિતિને સમજવાનું, સહાનુભૂતિ, એમ્પથીનું મહત્વ શું છે, અને આપણી અને બીજાની વાર્તાઓ સાંભળવાનું ને કહેવાનું મૂલ્ય શું છે, એના વિશે વિચારતા કરી મૂકે છે.
કોઈ અંતિમ વિચાર?
પેલું બીજું વાક્ય યાદ આવે છે. એકલતા એ માનવ સ્થિતિ છે, પરંતુ જોડાણ એ માનવ સંભાવના છે. આ નવલકથા એ સંભાવનાની ઉજવણી જેવી લાગે છે.
ખરેખર ખૂબ જ ઊંડી અને સુંદર ચર્ચા થઈ. તો અંતે આપણે એમ કહી શકીએ કે આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા મતભેદ હોય, ભૂતકાળના ઘા હોય, પણ જો આપણે ખરેખર એકબીજાને સાંભળવા અને સમજવા તૈયાર થઈએ,
હા,
તો સાચી આત્મીયતા અને સ્નેહ શક્ય છે.
હા, અને હું એમાં ઉમેરીશ કે તે એ પણ બતાવે છે કે જીવનના કોઈપણ તબક્કે આપણી વાર્તાઓ ભલે ગમે તેટલી પીડાદાયક કે સામાન્ય લાગે, એને વહેંચવાથી આપણને અર્થ અને જોડાણ મળી શકે છે.
આપણી વાર્તાઓમાં જ શક્તિ છે.
બરાબર, એ જ બીજા સાથે જોડાવાની ચાવી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.